एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने ग्रंथसारमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવી સાહિત્યિક ભૂલભૂલામણીમાં પ્રવેશ કરવાના છીએ જ્યાં એક કવિની હૃદયસ્પર્શી કવિતા છે અને એ જ કવિતા પર મહં એક પાગલ ટીકાકારની વિચિત્ર ટિપ્પણીઓ છે,
અને આ બંને મળીને જે કૃતિ બને છે એ છે વ્લાદિમીર નાબોકોવની 1962ની માસ્ટરપીસ પેલ ફાયર।
બરાબર, નાબોકોવ એ રશિયન અમેરિકન લેખક જે મતલબ શબ્દોના જાદુગર હતા, તેમને વાસ્તવિકતા અને ભ્રમ સાથે રમવાની બહુ મજા આવતી હતી।
હા, અને પેલ ફાયર તો એ રમતનું એમ કહી શકાય કે શિખર છે। આ કોઈ સીધી સાધી વાર્તા નથી, પણ એક આખું પુસ્તક જ એક કોયડો છે।
એ પોયડો જેમાં એક પ્રસ્તાવના, એક લાંબી કવિતા અને પછી
તેના પર લાંબી લચક ટિપ્પણીઓ।
તો આજે આપણે એ જ સવાલનો જવાબ શોધીશું કે આ પુસ્તક ખરેખર કોના વિશે છે, કવિ વિશે કે પછી એના પાગલ પડોશી વિશે।
આ પુસ્તકની સૌથી મોટી સુંદરતા જ એ છે, એમાં એમ સમજો કે એક જ છત નીચે બે અલગ અલગ દુનિયા વસે છે।
અને એમાંની પહેલી દુનિયા કઈ?
પહેલી દુનિયા છે પુસ્તકનું હૃદય, પેલ ફાયર નામની 999 પંક્તિઓની એક કવિતા, જેના લેખક છે જ્હોન શેડ, એક ખૂબ જ શાંત, સૌમ્ય અને આદરણીય અમેરિકન કવિ।
એટલે કે એકદમ શુદ્ધ કલા જેવો।
બિલકુલ શુદ્ધ કલા। આ કવિતા તો એમના જીવનનો અરીસો છે, એમનો પ્રેમ, એમના લગ્ન અને સૌથી દર્દનાક વાત, એમની દીકરી હેઝલની આત્મહત્યા પરનું ચિંતન। એટલી પ્રામાણિક છે કે આપણને લાગે કે આપણે કોઈના આત્મામાં ડોક્યું કરી રહ્યા છીએ।
વાહ, એટલે આ કવિતા પોતે જ એક સંપૂર્ણ કૃતિ છે, પણ ખરી રમત તો હવે શરૂ થાય છે નહીં, જેવી કવિતા પૂરી થાય એટલે,
હા, એટલે સ્ટેજ પર આવે છે બીજો અને વધુ ઘોંઘાટ કરતો અવાજ, ચાર્લ્સ કિનબોટનો,
જ્હોન શેડનો પાડોશી અને સ્વઘોષિત સંપાદક।
હા, અને એ એની ટિપ્પણીઓ દ્વારા આખી વાર્તાનું અપહરણ કરી લે છે। એ વાચકને સીધું જ કહે છે, જુઓ તમે જે આ કવિતા વાંચી એ શેડની અંગત જિંદગીની વાત નથી, અરે એ તો ઝેમ્બલા નામના એક બર્ફીલા દેશના દેશ નિકાલ રાજાની ગુપ્ત ગાથા છે।
શું વાત કરો છો, અને એનો સૌથી મોટો દાવો શું છે?
સૌથી મોટો દાવો એ કે એ દેશ નિકાલ રાજા ચાર્લ્સ ધ બિલોવેડ બીજું કોઈ નહીં પણ એ પોતે જ છે।
અરે બાપરે, આ તો રીતસરની સાહિત્યિક ચોરી કહેવાય। એ શેડના શબ્દોનો ઉપયોગ પોતાની કાલ્પનિક વાર્તા કહેવા માટે કરે છે, તો પછી આ પાત્રો શેડ અને કિનબોટ એમના મનમાં શું ચાલી રહ્યું છે?
આ જ તો નવલકથાનો જાદુ છે। આપણે જ્હોન શેડને ક્યારે સીધા નથી મળતા, આપણે એને ફક્ત એની કવિતાના સૌમ્ય અવાજથી અને કિનબોટની સ્વાર્થી યાદોથી જ ઓળખીએ છીએ।
એટલે શેડ એક પ્રતીક જેવો છે।
હા, શાણપણ અને કલાની સચ્ચાઈનું પ્રતીક। એની કવિતા જીવનના દુઃખને સ્વીકારવાની વાત કરે છે, અને પછી એની હત્યા, એની અત્યંત અર્થહીન હત્યા એક ખાલી કેનવાસ બની જાય છે,
જેના પર કિનબોટ પોતાના પાગલપણાની શ્રેષ્ઠ કૃતિ દોરે છે।
એકદમ।
અને બીજી તરફ છે ચાર્લ્સ કિનબોટ, ભલે ખાલી ટીકાકાર હોય પણ આખી નવલકથા એના ખભા પર ચાલે છે। એક જ સમય હાસ્યાસ્પદ અને અત્યંત કરુણ પાત્ર છે।
હાસ્યાસ્પદ તો છે, પણ કરુણ પણ એટલો જ છે। એની આ ઝેમ્બલાની ભવ્ય દુનિયા, રાજમહેલના ષડયંત્રો, આ બધું શું છે? કદાચ એની ઊંડી એકલતામાંથી બચવાનો એક રસ્તો।
મતલબ કે એ માત્ર ઝેમ્બલાથી દેશ નિકાલ નથી થયો, એ વાસ્તવિકતામાંથી પણ દેશ નિકાલ થયેલો છે।
બરાબર, અને આ બે પુરુષોની દુનિયાને જોડતા કે તોડતા બીજા બે મહત્વના પાત્રો પણ છે, એક છે સિબિલ શેડ, જ્હોન નિપતની,
એ વાસ્તવિકતાની રખેવાળ છે ખરું ને, એ કિનબોટને શંકાથી જુએ છે।
હા, એ શરૂઆતથી જ એના ઈરાદાઓને પારખી જાય છે। અને બીજું પાત્ર છે હત્યારાનું, જેનું નામ પણ એક કોયડો છે, ગ્રેટ્સ કે પછી જેક ગ્રે।
હા, આ પાત્ર તો આખા રહસ્યના કેન્દ્રમાં છે। કિનબોટના કહેવા મુજબ હત્યારો ગ્રેટ્સ છે, જે ઝેમ્બલાથી એને મારવા આવ્યો છે
એની થિયરી મુજબ, પણ પુરાવા કંઈ બીજું જ કહે છે। ધીમે ધીમે આપણને ખબર પડે છે કે હત્યારો તો જેક ગ્રે નામનો એક સ્થાનિક પાગલ છે, જે જેલમાંથી ભાગી ગયો છે।
અને તેને શેડને ભૂલથી કોઈ બીજું સમજીને મારી નાખ્યો.
હા, જજ ગોલ્ડ્સવર્થ સમજીને. કિનબોટની એ ભવ્ય રાજકીય હત્યાની થિયરી અને વાસ્તવિક દુનિયાની આ કરુણ અર્થહીન ભૂલ, આ બે વચ્ચેનું જે તફાવત છે ને, એ જ આ પુસ્તકનો આત્મા છે.
તો વાચક તરીકે આપણે આ શબ્દોની ભૂલ ભૂલામણીમાંથી કેવી રીતે પસાર થઈએ છીએ? આ પ્રવાસ શરૂ ક્યાંથી થાય છે?
પ્રવાસ શરૂ થાય છે કિનબોટની પ્રસ્તાવનાથી. એ ખૂબ જ વિદ્વાન હોવાનો ડોળ કરે છે અને શરૂઆતમાં જ આપણને લલચાવે છે કે શેડની આ સીધી સાદી દેખાતી કવિતામાં ઊંડા છુપાયેલા રહસ્યો છે.
અચ્છા, એટલે કે ચાવી ફક્ત એની પાસે જ છે એવું એ કહે છે.
બિલકુલ. પછી આવે છે મૂળ કવિતા પેલફાયર. એના ચાર ભાગમાં શેડનું જીવન વહેંચાયેલું છે અને એના ચોથા ભાગમાં એક અત્યંત કરુણ ક્ષણ આવે છે.
કઈ ક્ષણ?
જુઓ, શેડ જીવનભર મૃત્યુ પછીના જીવનના કોઈ સંકેતની શોધમાં હોય છે. એને એકવાર એવો અનુભવ થાય છે કે એક સ્ત્રીએ મૃત્યુની નજીક જઈને સફેદ ફુવારો એટલે કે ફાઉન્ટેન જોયો અને એને પણ એવો જ અનુભવ થયેલો.
ઓ, એટલે એને લાગે છે કે બ્રહ્માંડ કોઈ સંકેત આપી રહ્યું છે.
હા, પણ પછી એને એક મેગેઝિનના લેખમાંથી ખબર પડે છે કે એ સ્ત્રીએ ફુવારો નહીં પણ પર્વત માઉન્ટેન જોયેલો. એ તો માત્ર એક છાપકામની ભૂલ હતી.
અરે બાપરે, એટલે આખી માન્યતા જ એક ભૂલ પર ટકેલી હતી.
બસ એ જ. અને એક ક્ષણે બ્રહ્માંડમાં કોઈ દૈવી યોજના હોવાની એની શ્રદ્ધા ભાંગીને ભૂકો થઈ જાય છે.
અને આ સુંદર દર્દભરી કવિતા પછી શરૂ થાય છે કિનબોટનો અસલી ખેલ, ટિપ્પણીઓનો વિભાગ.
હા, અને આ નવલકથાનો સૌથી મોટો અને સૌથી વિચિત્ર ભાગ છે. અહીં કિનબોટને છુટ્ટો દોર મળી જાય છે. એ કવિતાની કોઈ એક પંક્તિ પકડે, જેમ કે લેન્સ, અને પછી પાંચ પાના સુધી ઝેમ્બલાના ક્રાઉન જ્વેલ્સ ક્યાં છુપાવ્યા છે એની વાર્તા કે.
મતલબ કે શેડની કવિતાને સંપૂર્ણપણે અવગણીને પોતાની જ દુનિયામાં ખોવાઈ જાય છે.
એકદમ. આપણને એના પર ગુસ્સો પણ આવે અને દયા પણ.
અને પરાકાષ્ઠા એટલે કે શેડની હત્યા, તેને કિનબોટ કેવી રીતે રજૂ કરે છે?
એ તો એ હત્યાને એક વીરતા ભર્યા બલિવાનમાં ફેરવી દે છે. એ કહે છે, ગોળી મારા માટે હતી, હત્યારો મને ઝેમ્બલાના રાજાને મારવા આવ્યો હતો, પણ મારો મિત્ર જ્હોન શેડ મારી અને ગોળીની વચ્ચે આવી ગયો.
એટલે શેડના મૃત્યુને પણ પોતાની વાર્તાનો એક હિસ્સો બનાવી દે છે.
હા, પણ જેમ જેમ આપણે આગળ વાંચીએ તેમ તેમ સત્યના ટુકડાઓ સામે આવે છે અને આપણને સમજાય છે કે શેડનું મૃત્યુ કોઈ ષડયંત્ર નહીં પણ એક ભયાનક અને અર્થહીન અકસ્માત હતો.
અને છેલ્લે અનુક્રમણિકા. કોણ વિચારી શકે કે પુસ્તકની ઇન્ડેક્સ પણ કથાનો ભાગ હોઈ શકે?
એ જ તો નાબોકવની પ્રતિભા છે. કિનબોટ એનો ઉપયોગ પણ એક હથિયાર તરીકે કરે છે. એમાં એ પોતાના દુશ્મનો પર કટાક્ષ કરે છે અને છેલ્લી વાર વાચકને પોતાની ભ્રમણાની જાળમાં ફસાવવાની કોશિશ કરે છે.
આટલી જટિલ રચના પછી સવાલ એ થાય કે નાબોકોવ આ બધા દ્વારા કહેવા શું માંગે છે? આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે?
મને લાગે છે કે સૌથી મોટો વિચાર એ છે કે સત્ય કે વાસ્તવિકતા જેવી કોઈ એક નિશ્ચિત વસ્તુ હોતી જ નથી. દરેક વ્યક્તિ પોતાની વાસ્તવિકતાનો સર્જક છે.
અને કિનબોટ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
હા, એ પોતાની દુઃખભરી એકલતાવાળી જિંદગીને અર્થ આપવા માટે એક આખી દુનિયા રચી દે છે. આ પુસ્તક આપણને પૂછે છે, શું એક સુંદર ઝૂઠ એક કડવા અર્થહીન સત્ય કરતાં વધારે સારું નથી?
આ તો સાહિત્યિક ટીકા પર પણ એક જબરદસ્ત કટાક્ષ છે નહીં? કિનબોટ એવા ટીકાકારનું પ્રતીક છે જે કલાકારની કૃતિને સમજાવવાને બદલે પોતાના અહંકારથી તેને ઢાંકી દે છે.
બિલકુલ. અને આ પુસ્તકનું શીર્ષક પેલફાયર એટલે કે નિસ્તેજ અગ્નિ, તે પણ આ જ વાત કરે છે.
એ શેક્સપિયરમાંથી લેવાયું છે ખરું ને?
હા, ચંદ્ર એક કુશળ ચોર છે અને તેની નિસ્તેજ આગ તે સૂર્ય પાસેથી છીનવી લે છે. અહીં શેડ સૂર્ય છે જે મૌલિક કલાનો પ્રકાશ પેદા કરે છે અને કિનબોટ એ ચંદ્ર છે જેના ઉછીના પ્રકાશથી ચમકવાનો પ્રયત્ન કરે છે.
વાહ. અને બીજો એક મુદ્દો નિયતિ અને સંયોગનો પણ છે.
સાચું. શેદ બ્રહ્માંડમાં કોઈ વ્યવસ્થા શોધે છે અને નિષ્ફળ જાય છે, જ્યારે કિનબોટ દરેક નાની મોટી ઘટનામાં એક મોટું ષડયંત્ર જુએ છે. આ બંને અંતિમો વચ્ચે જ કદાચ માનવજીવન ઝોલાખાય છે. આપણને એક મહાન કલાકાર અને એની કવિતાના થયેલા અપમાન માટે દુઃખ થાય છે અને સાથે સાથે ચાર્લ્સ કિનબોટ જેવા એક અત્યંત એકલા કરુણ માણસ માટે પણ દયા આવે છે.
એની ભવ્ય કાલ્પનિક દુનિયા પાછળ છુપાયેલી એની એકલતા ખરેખર હૃદયને સ્પર્શી જાય છે.
પેલફાયર આપણને શીખવે છે કે વાર્તાઓ કેટલી શક્તિશાળી હોય છે. એ આપણને બચાવી પણ શકે છે અને બરબાદ પણ કરી શકે છે.
અને આપણે બધા જાણીએ અજાણીએ આપણા જીવનને અર્થ આપવા માટે આપણી પોતાની ટિપ્પણીઓ લખતા જ હોઈએ છીએ.
આ પુસ્તક વાંચ્યા પછી એ વિચાર આવે છે કે આપણા જીવનમાં પણ આવા કિનબોટ કોણ છે? કોણ આપણી વાર્તાને પોતાના સ્વાર્થ માટે વાપરી રહ્યું છે? અને કદાચ સૌથી ડરાવણો સવાલ એ છે કે શું આપણે પોતે જ કોઈ બીજાની વાર્તાના કિનબોટ તો નથી બની રહ્યા?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.